रुपए न मानी ने ज्ञान दर्शन उपयोग वालों अनंत गुणना सद्भाव वालों माने छे। अत्र शिष्य पूछे छे कि हे भगवान, जो देहना भेद थी जीवनों भेद न होय तो एक ज जीव मानवानो प्रसंग आवे एटले समस्त विश्व में एक ज जीव कहवाय तेनु समाधान। शुद्ध संग्रहणयनी अपेक्षाए सेना तथा वननी समान जाति अपेक्षाए भेद नथी, पण व्यवहार थी व्यक्ति अपेक्षाए वन में भिन्न भिन्न वृक्षनी समान तथा सेना में जुदा जुदा हाथी घोड़ानी समान जीवों में भेद छे। कथन ने अपेक्षापूर्वक समझवाथी कोई जातनो विरोध आवतो नथी। એટલે જીવોમાં જે ભેદ પડે છે એ કથનને અપેક્ષાપૂર્વક સમજવું જોઈએ, તો જ આપણો વિરોધ ન આવે, નહીં તો આપણે રત્નત્રયની આરાધના કરનારનું જે લક્ષણ છે મુનિનું, એ લક્ષણ જો આપણે જાણીએ કે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવાવાળો જે મુનિ છે એના લક્ષણથી જો આપણે જાણીએ તો આપણને ખબર પડે કે ગમે તે પછી શરીરમાં જીવ રહ્યો હોય તો એ જ્ઞાનીનો જ્ઞાની ભેદ નથી કરતા. શું કામ? કારણ કે એને ખબર છે કે રત્નત્રયની આરાધના અને જ્ઞાન દર્શન ચારિત્રનું એનાથી જુદો પડ્યો છે, એટલે સર્વ જીવોને તે સિદ્ધ સમાન જુએ છે, પણ શરીરના ભેદથી જીવોને ભેદરૂપ માનતા નથી. કર્મોદયના લીધે જીવ કદાચ શરીરમાં રહે, પણ જ્ઞાની પુરુષો તો એને શરીરરૂપે ન માનીને વળી પાછું આ રત્નત્રયની આરાધનાથી એને છૂટો પાડીને સમજાવે છે કે આમાં ભેદ છે. એટલે શિષ્ય પાછો પૂછે છે કે દેહના ભેદથી જો જીવોનો ભેદ ન હોય તો પછી પ્રસંગ એવો આવે કે જીવ માનવાનો પ્રસંગ આવે ને વિશ્વમાં પછી એક જ જીવ કહેવાય. એટલે એનું સમાધાન આપે છે કે શુદ્ધ સંગ્રહની અપેક્ષાએ સેના તથા વનની સમાન જાતિ અપેક્ષાએ ભેદ નથી. જાતિ અપેક્ષાએ કોઈ ભેદ નથી, પણ વ્યવહાર નહીંથી વ્યક્તિ અપેક્ષાએ આપણે ભિન્ન ભિન્ન આપણે એમાં ભેદ પાડીએ છીએ કે વૃક્ષની સમાન સેનામાં જુદા જુદા હાથી ઘોડા એવા જે ભેદો છે એ કથનને અપેક્ષાપૂર્વક સમજીએ તો જ આપણે આનો વિરોધ ન આવે.
રત્નત્રયનું આરાધન કોણ કરે? સર્વ મુનિ. મુનિઓનો ધર્મ એ છે, મુનિઓનો લક્ષ્ય કયું છે? રત્નત્રયનું આરાધન કરવાનું, અને આરાધન કરી અને એના ફળરૂપે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આ મુનિનું ધર્મ છે, પંચમહાવ્રત લીધા ત્યારથી એનો લક્ષ્ય આ એક જ છે, રત્નત્રયનું આરાધન. સમ્ય જ્ઞાન દર્શન ચારિત્ર એની દ્રઢતા, અને આગળ વધતા વધતાની ભૂમિકાએ જેમ જેમ દર્શન શુદ્ધિ થતી જાય એમ જ્ઞાન શુદ્ધિ થતી જાય, ચારિત્રની શુદ્ધિ આવતી જાય, એટલી નિર્મળતા થતાં થતાં છતાં કેવળ જ્ઞાનની ભૂમિકા છે. અને જે કેવળ જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે, પછી એને મોક્ષ સિવાય બીજું કંઈ કેવળ જ્ઞાનીને હોય નહીં. કોઈ ગતિમાં એને કોઈ ક્યાંય પ્રવેશ મળવાનો નથી, એને સિદ્ધ ગતિમાં જ જવાનું છે, નિશ્ચયથી નિયમથી. તો આ જ લક્ષ્ય છે. તો એવા જીવને અન્ય લોકો કેમ જાણે કે આ રત્નત્રયની સાધના કરે છે? તો કે રત્નત્રયની આરાધના કરનારને તેનું આ લક્ષણ તું જાણ. આપણે શિષ્યને કે તું જાણ એ રત્નત્રયનો આરાધક છે કે કેમ? તો જાણ કે ગમે તે શરીરમાં જીવી રહ્યો હોય તો પણ તે જ્ઞાની તેનો ભેદ કરતા નથી. એમની વ્યવહાર દ્રષ્ટિ આવી છે, બધા જીવની સાથે રહે છે, ઘણા બધા જીવના સંઘમાં છે, સંઘમાં રહેવા છતાં પ્રત્યેક જીવ પ્રત્યેનો સંભાવ આ પ્રકારે છે કે બધા સરખા છે, કોઈ નાનો મોટો નથી. નાનો જંતુ હોય, હાથી જેવો હોય, મગરમચ્છ હોય, મનુષ્ય હોય, દેવ હોય, ઇવન દેવલોકમાંથી કોઈ આવેલો દેવ હોય એના પ્રત્યે પણ ત્યાં એની બે દ્રષ્ટિ નથી. ભગવાન મહાવીર પાસે સંગમ દેવ આવે તો ગમે તે સ્વરૂપે આવ્યો હોય કે ચંડકોશીનો તેને યોગ થતો હોય, ત્યાં દ્રષ્ટિ સમાન છે, ત્યાં કોઈ દ્રષ્ટિમાં ભેદ નથી. પારસનાથ પ્રભુને ધરણેન્દ્ર હોય કે કામઠ હોય, દ્રષ્ટિમાં ભેદ નથી. એ દ્રષ્ટિ હોય રત્નત્રયનું આરાધન જે છે એનું આ સ્વરૂપ બતાવ્યું, લક્ષણ આવું હોય. આ લક્ષણ તું જાણ, ગમે તે શરીરમાં જીવ રહ્યો તો પણ તે જ્ઞાની તેનો ભેદ કરતા નથી. એટલે સર્વ જીવોને તે સિદ્ધ સમાન જુએ છે, પણ શરીરના ભેદથી જીવોને ભેદરૂપ માનતા. કૃપાળદેવે કહ્યું ને સર્વ જીવ છે સિદ્ધ સમ. તો કૃપાળદેવની ભૂમિકા તો મુનિ અવસ્થામાં તો દ્રવ્યથી નહોતા આવ્યા, ભાવથી તો એનાથી ઘણા આગળ હતા. એટલે એમણે આ સૂત્ર બરાબર આપણને આપ્યું કે સર્વ જીવમાં સિદ્ધ સમાન છે એમ માનીને એના પ્રત્યે સંભાવ રાખો, સમદ્રષ્ટિ રાખો, તો તમારું કલ્યાણ છે. સામાજીવના વર્તમાન અવસ્થા જે દેખાય છે તો તમને એની પર્યાય દેખાય છે, એનો અંદરનો શુદ્ધાત્મા છે એને જુઓ, એને જુઓ, એના ઉપર લક્ષ કરો તો તમારો સંભાવ સમતાભાવ તમને સેજે થઈ આવશે. કર્મોદયને લીધે ગમે તે શરીરમાં રહે પણ જ્ઞાની પુરુષો તેને શરીર રૂપે ન માની જ્ઞાન દર્શન ઉપયોગ વાળો અનંત ગુણોના સદભાવ વાળો માને છે. કેવો માને છે? જ્ઞાનીની દ્રષ્ટિ જુઓ. એ શરીરથી કોઈ જીવને જોતા જ નથી, એની અંદરમાં રહેલા આત્માનું જ દર્શન કરે છે. શરીર ગમે તે પ્રાપ્ત થયું, કર્મનો સંયોગ છે, કર્મનું પરિણામ છે, કે ત્યાં એની દ્રષ્ટિ નથી. હવે આ જ્યારે વાત ગુરુએ કરી ત્યારે શિષ્યને પ્રશ્ન આવ્યો, શંકા થઈ કે જો દેહના ભેદથી જીવનો ભેદ ન હોય તો એક જ જીવ માનવાનો પ્રસંગ આવે છે, એટલે સમસ્ત વિશ્વમાં એક જ જીવ કહેવાય. આ વેદાંતની દશા, જે વેદાંતની માન્યતા છે એ શિષ્યએ આગળ કરી. તો કે વેદાંત આમ જ કહે છે કે એક જ જીવ છે, બાકી બધા એના અંશ છે, છૂટા પડેલા. અહીંયા એ કહે છે કે આ રીતે કરીએ કે દેહથી જો ભેદ ન પાડીએ તો પછી બધા એક જ જીવ છે, એના જ બધા સ્વરૂપ છે, શા માટે આ બધા જીવને ભિન્ન માનવા? દ્વૈત અદ્વૈતનો હજારો વર્ષથી આ દ્વૈત અને અદ્વૈતનો વિવાદ ચાલે છે, હજી સુધી એ પરિપૂર્ણ શાંત થયા નથી, અને હજી એની અંદરમાં ઘણા બધા બંને પક્ષે ઘણો ઘણો સમુદાય છે. અહીંયા પણ શંકા શિષ્યએ સરસ કરી છે વેદાંતને માન્યતાવાળી. તો એનું પછી સમાધાન શું આપ્યું? તેનું સમાધાન, શુદ્ધ સંગ્રહ નહીંની અપેક્ષાએ સેના તથા વનની સમાન જાતિ અપેક્ષાએ ભેદ નથી, પણ વ્યવહાર નહીંથી વ્યક્તિ અપેક્ષાએ વનમાં ભિન્ન ભિન્ન વૃક્ષની સમાન તથા સેનામાં જુદા જુદા હાથી ઘોડાની સમાન જીવોના ભેદ છે. કથનને અપેક્ષાપૂર્વક સમજવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. ભાઈ પર્યાયિક ભેદ છે, ભેદ છે એની ના નથી, ભેદ પણ છે અને અભેદ પણ છે, પણ કઈ પ્રકારે આત્માની અપેક્ષાએ અભેદતા છે, બાકી એની પર્યાય અપેક્ષાએ ભેદ છે. આ નાનો છે, આ મોટો છે, આ વૃદ્ધ છે, આ બાળક છે, એ ભેદ આવે એ તો વ્યવહાર દ્રષ્ટિ છે. રાજા છે કે સેવક છે, તો એ બધા ભેદ એના કારણે છે. એ રીતે આ દ્રષ્ટાંતથી પણ આપણને એ જ રીતે સમજાવે છે, દ્રષ્ટિ આપે છે, પણ એ પર્યાયિક છે, એને પર્યાય અને એનો હવે અહીંયા વિવેકની જરૂર છે. એક પર્યાય દ્રષ્ટિની વાત છે, એક એ નિશ્ચયની વાત છે, તો બંનેનો વિવેક કરવો પડે કે અત્યારે હું કોની વાત કરું છું. કોઈ ચૈતન્યની વાત કરતો હોય તો મારે આત્મા પર લક્ષ હોવો જોઈએ, કોઈને કોઈ સંસારી જીવની કે કોઈ એની અવસ્થાની વાત કરવી હોય તો મારે પર્યાય ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ. તો વિવેક આ કરીએ, અને નહીં તો ગોટાળો કરશે. આમાં આની માન્યતા ને પહેલામાં બીજાની માન્યતા, આની અંદરમાં પોતે ક્યારેય સ્પષ્ટ નહીં હોય, પણ રત્નરેત્રયની આરાધના કરવાવાળાઓ આટલો સ્પષ્ટ હોય છે. એના લક્ષણથી અન્ય જીવોને લક્ષમાં આવે છે. અહીંયા આપણે
93 સકળ અભેદ, ત્રણેય લોકમાં રહેલા જીવોમાં મૂર્ખ જ ભેદ પાડે છે, પરંતુ જ્ઞાનીઓ તો કેવળ જ્ઞાન વડે નિશ્ચિંતપણે સર્વ જીવોને સમાન માને છે. વ્યવહાર નહીંથી જેમ 16 વાનીનું સુવર્ણ ધોળા પીળા રાતા આદિ જુદા જુદા રંગના વસ્ત્રોમાં વીંટાયેલું હોવાથી જુદું જુદું ભાસે છે, પણ તેમાં સુવર્ણપણે કોઈ પ્રકારે ભેદ નથી, તેમ વ્યવહાર નહીંથી શરીરના ભેદથી જીવોમાં ભેદ દેખાય, પણ જીવપણે ભેદ નથી. અજ્ઞાનીઓ દેહના ભેદથી જીવમાં ભેદ માને છે, અને વિતરાગ સ્વસંવેદન જ્ઞાનીઓ જીવપણાથી સર્વ જીવોને સમાન માને છે. જ્ઞાનીઓ ત્રણેય લોકમાં જીવોને સમાન માને છે, અને અજ્ઞાનીઓ ભેદમાં માને છે. એ જ એનું મુખ્ય હેતુ.
મૂર્ખ શબ્દ વાપરો, મૂર્ખ શું? વિવેકહીન, જેનામાં વિવેક નથી. જેનામાં વિવેક નથી એ મૂર્ખ. આપણે વ્યવહારમાં પણ એમ જ કહીએ છીએ, આ મૂર્ખ છે, કંઈ સમજતો નથી. એટલે સમજણ શેની નથી? જે જોવે છે એ સમજે છે, જાણે છે, નથી એમ, પણ વિવેકપૂર્વક નથી સમજતો. પદાર્થને વિવેકપૂર્વક સમજવાનો છે. અહીંયા ભેદજ્ઞાનની વાત આવે કે કોઈ પદાર્થને તમે દેહની અપેક્ષાએ કરો વાત કરો છો તો દેહની મુખ્યતાએ વાત કરો વાત, આત્માની અપેક્ષાએ વાત કરો આત્માને મુખ્ય કરીને વાત કરો. આ ભેદ કરતા ના આવડે તો એ મૂર્ખ છે. જેને આ ભેદ ન આવડે એને માટે મૂર્ખ શબ્દ આપ્યો. તો ત્રણેય લોકમાં રહેલા જીવોમાં મૂર્ખ જ ભેદ પાડે. આવા ભેદ જે પાડે છે ઉપર બતાવ્યા એ ભેદ પાડે છે, કોણ છે? તો કે મૂર્ખ છે. એનામાં વિવેક નથી. વિવેક સંપન્ન હોય તો આવો ભેદ ન પાડે, માટે કે જે મૂર્ખ છે. પરંતુ જ્ઞાનીઓ તો કેવળ જ્ઞાન વડે નિશ્ચિતપણે સર્વ જીવોને સમાન માને છે. બધા જીવોને જ્ઞાનીઓ, આ જ્ઞાનીઓનું લક્ષણ છે. અને જો એ આ દ્રષ્ટિ જ્ઞાનીમાં આપણને જોવા ન મળતી હોય તો આપણે નિશ્ચય કરવો જોઈએ કે આ જ્ઞાની નથી. માટે આનો પનારો પાડવાથી આપણું હિત નથી, માટે આપણે સાવધાન થઈ જવાનું. તો જ્ઞાનીઓ તો કેવળ જ્ઞાન વડે નિશ્ચિતપણે સર્વ જીવોને સમાન માને છે. વ્યવહાર નહીંથી જેમ સોળ વાણીનું સુવર્ણ ધોળા પીળા રાતા આદિ જુદા જુદા રંગના વસ્ત્રોમાં વીંટાયેલું હોવાથી જુદું જુદું ભાસે છે, પણ તેમાં સુવર્ણપણે કોઈ પ્રકારે ભેદ નથી, તેમ વ્યવહાર નહીંથી શરીરના ભેદથી જીવોમાં ભેદ દેખાય, પણ જીવ પણ ભેદ નથી. આ દ્રષ્ટિ, આ વિવેક, ભલે શરીરથી ભિન્ન દેખાય. આ ગુરુજીના શિષ્ય છે તો વિવેકને વિનય રાખવો પડે, ગુરુને ગુરુપદે અને શિષ્યને શિષ્ય પદે બરાબર, પણ છતાંય આત્માની અપેક્ષા જયારે કરે તે ગુરુની અંદરમાં એ પણ પરમાત્માનો વાસ છે અને શિષ્યમાં પણ પરમાત્માનો વાસ છે. અરે દુષ્ટની અંદરમાં પણ કસાય હોય તો પણ એની અંદરમાં કસાય ભલે રહ્યો, એની કર્મ પ્રકૃતિના હિસાબે એને એ પ્રકારનો પેલો વ્યવસાય છે, પણ અંદરમાં રહેલો જીવ તો પરમાત્મા સ્વરૂપ છે. તો વિભાવ ભાવ પોતાનામાં નહીં આવે, વિપરીત ભાવમાં નહીં જાય, અને નહીં જાય તો પોતાની ભાવની શુદ્ધિ થશે, પોતાનું જ્ઞાન ભાવ નિર્મળ થશે તો પોતાને લાભનું કારણ છે, નહીં તો નુકસાન માત્ર અને માત્ર પોતાને છે. પહેલાંને હલકો કહ્યો એથી એને કાંઈ નુકસાન નથી, એને મહાન કહ્યો તેથી એને લાભ નથી, પણ પોતે આવા ભાવ કરીને કલુષિત થયો માટે હાનિ જે કંઈ થઈ તે પોતાને થાય છે. આ લક્ષમાં લેવાનું છે. અહીંયા આપણે રોકાશું, ચાર ગાથા સંબંધમાં ભાઈશ્રી વિશેષ સમજાવશું.
સર્વસંગ પરિત્યાગ ધારણ કરે પછી પોતાની મહત્તા સેમાં ગણે? બાહ્ય પરિગ્રહ, એટલે પોતાના જે સાધનો છે, ગ્રંથ છે, શબ્દો છે, પછી શિષ્ય પરિવાર છે, ઉપકરણ વગેરે છે. મુનિની અપેક્ષાએ જે આપ્યું છે આગળની ગાથામાં કે મુનિની અપેક્ષાએ પરિગ્રહ, શિષ્ય પરિગ્રહ છે, ઉપકરણ પરિગ્રહ છે, ગ્રંથો પરિગ્રહ છે, પોતાના માન સન્માનની ભાવના, માન્યતા, અનેક પ્રકારના ચિહ્નો હોવા, આ બધો એનો પરિગ્રહ છે. તો આ પરિગ્રહ છે એટલે ત્યાં કહે છે કે એ પોતાના આત્માને પરિગ્રહથી મહાન માને છે. ઘણી જગ્યાએ એ રીતે મુનિઓ હોય તો એને અમુક પ્રકારના આચારની અપેક્ષા હોય કે આમ કરે તો જ અમે જઈએ, અમે આચાર્ય છીએ, જેવા તેવા નથી. તો એને એ સેમાં માન છે એનું કે આવા બધા બાહ્ય પરિગ્રહથી છે. બાહ્ય પરિગ્રહથી જે પોતાને મહંત માને, જે પોતાને મહાન માને, એ પરમાર શબ્દથી કહેવાવાળો જે પરમાત્મા તત્વ છે, જે વિતરાગ પરમાનંદ, એને એ લોકો જાણતા નથી. પરિગ્રહથી પોતાનું ગૌરવ માને છે, એ નિશ્ચયથી પરમાર્થને જાણતા નથી, એમ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે. છત્ર જોઈએ, ચામર જોઈએ, અનેક પ્રકારના સંપ્રદાયની અંદર જ્યારે જીવ ફરતો હોય ત્યારે અનેક પ્રકારના આચારો પોતે કલ્પનાથી ઊભા કરે, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, એ ચાલતા હોય તો ઉપર છાયા કરવી જોઈએ, ચાલતા હોય તો નીચે પગે પાથરણા પાથરવા જોઈએ, વગેરે વગેરે ઘણું ચાલતું હોય છે. આ બધું છે એ બાહ્ય છે. અંતરંગ સ્થિતિ શું છે? સર્વ વિરતિ છે, એને સર્વ ત્યાગ છે પણ સર્વ વિરતિ નથી. વિરતિ છે એ કોઈ પણ બાહ્ય પર પદાર્થ તરફ, ન એને રાગ હોય, ન રુચિ હોય, ન એનો આગ્રહ હોય. પરંતુ જેને આ પ્રકારનું છે કે બાહ્ય પરિગ્રહથી જ પોતાને મહાન માને, પોતાનું ગૌરવ એમાં જ ગણે, તો એ નિશ્ચયપણે પરમાર્થને જાણતો નથી, એમ શ્રી જિનેશ્વર ભગવંત કહે છે. તે જાણે ન જીન કહંત, એમ જિનેશ્વર ભગવાન કહે છે. તો અહીંયા મુનિ સેનાથી સમૃદ્ધ હોય, મુનિનો વૈભવ શેમાં હોય, પોતાના સ્વગુણમાં, આત્માના જે સ્વગુણ છે એના વૈભવથી, પોતાના સંયમથી મુનિ શોભે. આપણે ત્યાં એ વાત કરી કે જૈન શાસન આવે છે ગ્રંથમાં, કે જૈન શાસન સેનાથી શોભે છે, કે સિલવંત મુનિઓ અને સદાચારી શ્રાવકો, જેના શાસનમાં મુનિઓ સિલવંત નથી, સંયમી નથી, અને શ્રાવકો સદાચારી નથી, એ શાસન જિન શાસન ન કહેવાય. શાસન શોભે, સંઘ શોભે, સમુદાય શોભે, સેનાથી શોભે. ચારિત્રના આ પડખા છે, તાસા છે, શીલ, સંયમ, તપ, એવી રીતે શ્રાવકોની અંદર સદાચાર, વ્રતધારી શ્રાવકો, એનાથી આખો સમુદાય શોભે છે. અને એના સંઘમાં જે આવે એ પરમાર્થ માર્ગને પામે. બાકી આની બાદબાકી કરીને એની સાથે કોઈ સમુદાય વધે તો એ વધતા સમુદાયમાં દાખલ થનારાને કલ્યાણનો માર્ગ પ્રાપ્ત ન થાય. એને જુદી જુદી દ્રષ્ટિ આવે, મહિમા જુદો આવે, પણ મહિમા બહારનો આવે. બાહ્યનો મહિમા જ્યાં આવે, જે જગ્યાએ આપણે જઈએ, તો આપણે અવલોકન કરતા આવડવું જોઈએ કે અહીંયા બાહ્યનો મહિમા વેદાય છે કે આંતરિક ગુણોનો વૈભવ વેદાય છે, મહત્તા શેની છે. તો તરત ખ્યાલ આવી જાય આપણને, એમાં કંઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી. વાત એ છે કે જીવ અન્યના મતથી ચાલે છે, લોકસંજ્ઞાથી ચાલે છે, અને એને કારણે એને સત્ય સમજાતું નથી. પકડાઈ જાય, ન પકડાયું બને જ નહીં, પરંતુ એ મૂઢ થાય છે. મૂઢ થાય છે એટલે એને બહુ કોઈના અતિ પ્રભાવમાં આવી જાય છે. પછી બાહ્યનો પ્રભાવ જોઈને એ નક્કી કરે કે આ મહાત્મા માન છે, આ સમુદાય, આ સંઘ, આ આશ્રમ અથવા આ પ્રકારનો હોય એમાં બહુ સારું, એમાં કલ્યાણ થઈ જાય. મહત્વ શેનું છે, શું વેદાય છે? અંતર્ગુણોનો વૈભવ વેદાય છે, સંયમ, શીલ, એના તપ, એના તેજ વેદાય છે, સદાચાર વેદાય છે, કે માત્ર બધા બહુ પૈસાવાળા લોકોનો સમુદાય હોય તો શું હોય? અહીંયા બધી વ્યવસ્થા બહુ સરસ, અપ ટુ ડેટ હોય, બધી હતરાની હોય, હવે શું વેદાય ત્યાં? અને ખાખી બાવાની જમાત હોય તો શું હોય ત્યાં? એ બધા જ્ઞાની, વૈરાગી, આત્મકલ્યાણ, પરમાત્માની, પરબ્રહ્મની સાધના કરનારા છે, પણ સમુદાય કેવો છે? નિર્ધન છે. તો ત્યાં શું વેદાય? ત્યાં બધા ભેગા થયા, ખાખી બાવાની જમાતમાં શું હોય અને કરોડપતિની જમાતમાં શું હોય? તો ધર્મ ક્યાં વધારે? ભાઈ, ધર્મનું સ્વરૂપ વૈરાગ્ય છે, આત્માના ગુણો છે, શીલ, સંયમ, આ બધી જગ્યાએ સાધુ ગમે તે સમુદાયનો હોય, વિતરાગનો સાધુ શીલ સંપન્ન હોવો જોઈએ કે વૈભવ સંપન્ન હોવો જોઈએ. તો એ વખતે કહે છે કે બાહ્ય વૈભવથી ગૌરવ માને છે, આની દ્રષ્ટિ જ ખોટી છે. અને જ્યારે જ્યારે એ મૂલ્યાંકન કરે છે ત્યારે મૂલ્યાંકનમાં આ જ પાસા કહો, ત્યાં જમવાનું બહુ સરસ હતું, ત્યાં આ વ્યવસ્થા બહુ સારી હતી, કારણ કે લક્ષ્ય હજુ આંતરિક વૈભવ ઉપર નથી, આત્માના ગુણ સંપન્ન. કે ભાઈ, ત્યાં જવાથી ગુણો તો જાગતા જોવા મળે, ચારિત્ર તો જીવતું જોવા મળે, સંયમ તો ઉભરાતો હોય એવો જોવા મળે. એટલે સરસ જ્ઞાનીઓએ એક વાત મૂકી હતી કે સમવસણમાં ગયેલો જીવ પણ સંસારનું પરિભ્રમણ મિટાવી શકતો નથી. શું કારણ? કે સમવસણ એ શું છે? બાહ્ય વૈભવનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. જગતમાં પુદગળની જે રચનાઓ અનેક પ્રકારની સમૃદ્ધિથી સંપન્ન થઈ શકે, એ સમવસણથી એકય બીજી કોઈ રચના ઇન્દ્રનગરી પણ એની પાસે ઝાંકી પડે, દેવલોકની રચના પણ ઝાંકી પડે, કોઈ દેવનું વિમાન પણ, કેમ કે સૂર્યચંદ્રના વિમાનો પણ પ્રભુના સમવસણમાં આવીને હાજરી આપતા હોય છે. તો સમવસણ એ પૌદ્ગલિક રચનાનું સર્વશ્રેષ્ઠ અનુત્તર, એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. અને એમાં બિરાજનાર પરમાત્મા એ શું છે સોનલબેન? એ આત્માનો આંતરવૈભવ, જીવતો જાગતો ધબકતો ચેતન બનતો આત્માનું આવું સ્વરૂપ, આવું સ્વરૂપ આત્માનું એ અન્યત્ર કોઈ જગ્યાએ કોઈ સ્થિતિમાં નથી. આત્માનું આવું સ્વરૂપ પ્રગટ, ઉત્કૃષ્ટ પુદગળનું અને ઉત્કૃષ્ટ ચેતનાનું ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત. ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું, ઓહો પ્રભુ, આત્મા તો જીવમાંય દેખાય અને સાધકમાંય દેખાય, જિજ્ઞાસુમાંય દેખાય, પણ જે સમવસણમાં બિરાજમાન પરમાત્માની અંદર આત્માનું જે સ્વરૂપ પ્રગટ ભાસે છે, આવું પ્રગટ સ્વરૂપ ત્યાર પછી ક્યાંય, ત્યાર પહેલાં ક્યારેય જોવા નથી મળતું, અને ત્યાર પછી પણ, પછી તો સિદ્ધ થઈ જાય, પછી તો અરૂપી થઈ જાય. તો ચૈતન્યનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, ચેતનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, કારણ બેસ્ટ ફોર્મ આત્માનું, ફૂલ ફોર્મમાં એ ક્યારે હોય આત્મા? સમવસમાં બિરાજમાન આત્મા, એમાં આત્માના બધા જ ગુણો, અનંત ગુણો એના વૈભવ સાથે હોય, કેમ કે એના વૈભવ પાસે પૂતગલની બધી જ શક્તિ ઝાંકી લાગે. ભક્તામરમાં આપણે જેમ જેમ ગાથા જો વાંચતા જાય ખબર પડે કે ચંદ્ર ઝાંખો લાગે, સૂર્ય ઝાંખો લાગે, આ જગતનો વૈભવ મોતીઓ બધા ઝાંખા લાગે, આ બધા પોતાનું મોઢું છુપાવે છે પ્રભુ તને જોઈને. તો કે અમે જગતમાં શ્રેષ્ઠ ગણાતા હતા, પણ તારી સન્મુખ આવીએ છીએ ત્યારે તો ઝાંખા, અમે તો કંઈ. અને દેવો પણ એના મુગટોણો પ્રભુના ચરણમાં નાખે, અને પછી એવું લેખે કે પ્રભુના ચરણના તેજથી એ મુકટો પ્રકાશિત થાય છે. દીપાવે જે મુગટ મણીના તેજને દેવતાના. અરે દેવતાઓ તો પોતાનો મુગટ લઈને જુએ કે આ મુગટમાં હીરો છે, એવો તો જગતમાં કોઈ એવો પૂતગલ પદાર્થ નથી, પણ જેવું પરમાત્મા પાસે જાય હીરો ઝાંખો પડી જાય. અને એ હીરાનું એને તેજ લેવું હોય તો પ્રભુના ચરણમાં ઝુકાવે, તો પ્રભુના ચરણમાંથી નીકળતી જે રશ્મિ છે કિરણોની, એ એના તેજને દીપાવે છે. એક એક લીટીથી શરૂ થાય આખું. એટલે કહ્યું છે કે સ્તોત્ર પાઠ તો એવા કરવા કે જેમાં તત્વની શ્રદ્ધા વધતી જાય. કે તમે જળ અને પૂતગલ બે જ દ્રવ્ય છે, ચેતન ને પૂતગલ. પૂતગલનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રચના સમવસણ, અને ચેતનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસ્થા એ ચૈતન્યની, એ સમવસણમાં રહેલા પરમાત્મા બિરાજમાન સર્વજ્ઞ કેવડી અરિયંત પરમાત્મા. તારે બે જોવા હોય તો જોઈ લે. ચરમસીમા એ છે, પરાકાષ્ઠા એ છે, ધ ટોપ છે. આનાથી પૂતગલ હવે શ્રેષ્ઠ નથી, અને આનાથી ચૈતન્ય શ્રેષ્ઠ નથી. જોઈ લે હવે. આ ચૈતન્ય જ્યોતિ અનુપમ છે. તો પોતાનો વૈભવ ગૌરવ શેમાં લેવું? મુનિઓ પણ જો પોતાના આત્મવૈભવને ગૌણ ગણી અને બાહ્ય વૈભવની અંદર જો લીન હોય તો એ પરમાર્થને જાણતા નથી. સ્ટેજ આવું હોવું જોઈએ, મંડપ આવો હોવો જોઈએ, અહીંયા આમ થવું જોઈએ, બધા આવતા આવતા આમ જવાબ થઈ જવો જોઈએ, તો એ તો બધી સમવસ્ત્રની રચના થશે. આપણી પાસે કરોડપતિ શિષ્યો હોય તો આપણી સભાગૃહની રચના કેવી થાય? તો સમવસ્ત્રની રચના દેવોની, સમવસ્ત્રની રચના કોણ કરે? દેવો કે માણસની તાકાત છે? મનુષ્યની કોઈ તાકાત છે કે સમવસ્ત્રની રચના કરે? નહીં કરી શકે. ચક્રવર્તીની પણ ત્યાં કોઈ શક્તિ નથી. પણ દેવો પોતાની એ પૌગોલિક સામર્થ્યનું એના આધાર ઉપર સમવસ્ત્રની રચના કરે. તો આપણે કહીએ કે બધા શ્રાવકો ભેગા થાય, લખપતિ કરોડપતિ હોય, બસ આમ વાત મૂકી દો, બધું કરે, સરસ મજાનું આવા બેન્ડ આવવા જોઈએ, આવો સ્વભાવ હોવો જોઈએ, આવો મંડપ હોવો જોઈએ, આવવા શેની રચના થશે? પૂતગલની. એ સમવસન રચના છે. દર્શન સેના કરવાના છે? એમાં બિરાજમાન કોણ છે? એનું ચૈતન્ય કેટલા પ્રમાણમાં જાગતું છે? એ પોતે આને વૈભવ પોતાનો માને છે કે આ બધા ઝાંખા પડે એવું એનું ચારિત્ર છે, એવો એનો સંયમ છે, એવી એની ઓજસ્વીતા છે, એવી એની તેજસ્વીતા છે. બધા જ ગુણો જેટલી જેટલો અવકાશ મળે એ પૂર્ણપણે ખીલેલા છે. ત્યારે આત્માના ગુણો જેટલી પ્રમાણમાં ખીલી શકે શરીરના માધ્યમમાં, શરીર એ તો આવરણ છે, એમાં જેટલા પ્રમાણમાં પૂર્ણપણે આત્માનો વૈભવ ખીલી શકે એ સમવસનમાં બિરાજમાન પરમાત્માનો ત્યારે. આ એની પુણ્ય પ્રકૃતિ છે, આ એની પુણ્ય પ્રકૃતિ છે. એટલે સમવસણમાં, એટલે રૂપસ્થ ધ્યાન આપણે ત્યાં એક કહ્યું છે કે રૂપસ્થ ધ્યાન કરવું હોય તો કયું કરવું? તો કે સમવસણમાં બિરાજમાન અડિયંતનું કરવું. એક બાજુ સમવસણ જગતની પૂતગઢ તમામ સમૃદ્ધિઓ ઠાલવી દીધી છે અને બીજી બાજુ એની અંદર રહેલો અડિયંત, ત્યાગ વૈરાગ્યનો ઉત્કૃષ્ટ જે ઉદાહરણ છે એ આવી ચેતના. જીવ રોકાઈ જાય, છત્તર કેવા છે? એની વાત કરીએ તો કે મુનિઓ રોકાઈ જાય છે કે આપણે અનુષ્ઠાન કરાવ્યું હતું, કેવું જોરદાર હતું પાલીતાણામાં, શેનો વૈભવ બતાવ્યો? પૂતગલનો. તમારો શિષ્ય કરોડપતિ હતો એટલે તમે બધું બતાવ્યું અને તમે વૈભવ શેના ગાયા, અને પછી કે આની ડીવીડી કરીને બધે મોકલો, ખબર પડે શું ઠાઠમાઠ છે, આપણો વરઘોડો કેવો, વરઘોડામાં શેનો વૈભવ છે, ક્યાંથી હોય, પણ કેવી રીતે આવે? જીવને લક્ષ્ય નથી થતો. અહીંયા મુનિનો દોષ એટલા, સામાન્ય જીવ તો બિચારો હજુ પામર છે, હજુ સંસારમાં છે ત્યાં સુધી એને પૂતગલના વૈભવનું માહાત્મ્ય છે, પણ જેને સર્વસંગ પરિત્યાગ કર્યો એને શું? આ તો એને માહાત્મ્ય. એ જોવા નીકળે, બધું થઈ ગયું છે, હું ચેક કરી લઉં, ઓલો કે મારા સાહેબને બતાવ્યા વિના નહીં થાય, હોય પણ ચેક કરવા આવશે, મારા સાહેબ ચેક કરશે, હા કરશે, એને રસ છે એમાં, કે ડેકોરેશન કેવું થયું છે, પરફેક્ટ છે. અરે એમાં બિરાજમાન, આપ જ્યારે બિરાજો ત્યારે લાગે કે આખું આ બધું ચાકું લાગે, અને લોકોને આત્માના વૈભવના દર્શન થાય, ચેતનાનું, શુદ્ધ ચેતના એનું દર્શન થવું જોઈએ. એક ઘટના આવે છે કૃપાળુદેવના જીવનની, 680મો પત્ર જ્યારે લખાયો છે ત્યારે પહેલા, શું છે ઘટના? કૃપાળુદેવ ઊભા છે ઓફિસના કઠેડામાં, અને ત્યાં ઝવેરી બજાર ભૂલેશ્વર મેં મહાવીર જન્મ કલ્યાણકનો વરઘોડો નીકળ્યો, એનો વૈભવ, અને એ વૈભવમાં મુંબઈની અંદર તો હોય જ ને, અને મુંબઈની અંદર વૈભવમાં લોકો રાજતા નાચતા જોયા. ભગવાને બીજું જોયું કે અરે રે, જગતના જીવો મહાવીરના વૈભવને જાણતા નથી. જો મહાવીરના જન્મ કલ્યાણકમાં મહાવીરના સ્વરૂપના દર્શન થાય તો, પણ એ આ પ્રકારના છે એટલે પછી આખું પોતે 680મો પત્ર લખે છે કે આવા જ્ઞાની પુરુષો જગતના દુઃખથી ત્રસ્ત જીવોને માટે કલ્પદ્રુપ સમાન છે, અમૃતના સાગર સમાન છે, જો આપણને એનું દર્શન હોય તો. પણ આવા જીવોને એનું દર્શન ક્યાંથી હોય કે એને વૈભવ મહત્વ પૂતગલનું જ છે. તો એ અપાસરે જાય તો પૂતગલ જોશે, અને દેરાસરમાં જાય તો પૂતગલ જ જોશે. વૈભવ એનું છે, મહાત્મ્યનો છે. એટલે અહીંયા દ્રષ્ટિ આપી છે કે જો મુનિ આવો હોય, એટલે જેનો ગુરુ આવો હોય એનો ધર્મ કોઈ દી સાચો પામી શકે ખરો? કેમ કે એ બાહ્યથી, બાહ્ય વૈભવથી પોતાનું ગૌરવ માને છે, પોતાની મોટાઈ માને છે, અને પોતાને મહંત માને છે. મોટો અમે, બીજા કરતા અમે મોટા. તો કે છે, પરમાર્થથી કહેવા યોગ્ય પરમાત્માને એ જાણતો નથી. આ જ્ઞાની તથાકથિત જ્ઞાની છે, પણ જિનેશ્વર ભગવાને જે સ્વરૂપ કીધું છે જ્ઞાનનું, આત્માનું, એ ગુણોનો વૈભવ એની પાસે એ જાણતો નથી. એ 94મી ગાથા. શું વાત મૂકે છે? એ જ ગાથાનું અનુસંધાન ચાલ્યું આવે છે કે એ કેમ જાણતો નથી. તો કે એ ગુરુતા અને લઘુતા સેના આધાર ઉપર નક્કી કરે છે? પરિગ્રહ ઉપર. એ પરિગ્રહ સંપન્ન હોય તો લમજે કે મોટો માણસ છે. અને પરિગ્રહનો અભાવ હોય તો નાનો માણસ છે. તો કે છે, આ એક ભૂલ છે. જીવની લઘુતા અને ગુરુતા એના બાહ્ય પરિગ્રહ ઉપર નથી. પરિગ્રહ એ તો કર્મનું કારણ છે. પરિગ્રહ છે એ કર્મનો ઉદય છે. પૂર્વના કર્મના ઉદયથી નિર્ધનતા કે શ્રીમંતા એનું કર્મ છે. જીવનું ગૌરવ, જીવની ગુરુતા, જીવનો વૈભવ, જીવની મહાનતા પરિગ્રહ નથી, એની ગુણસંપન્ન. શ્રાવક શિષ્ય કેટલો જિજ્ઞાસુ છે, કેટલા પ્રમાણમાં મુમુક્ષુ છે, એના આધાર ઉપર એનું મૂલ્યાંકન કરાય કે એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલું પદ છે, એની મોટાઈ. એ કહે છે એ પરમાર્થને જાણતો નથી. કેમ? તો કે પરિગ્રહમાં ગુરુતા માને છે અને પરિગ્રહના અભાવમાં લઘુતા ગણે છે. આ ભૂલ છે. બાહ્ય દ્રષ્ટિએ ગુરુતા અને લઘુતા પરિગ્રહના કારણે દેખાય છે, એ વાત સાચી છે. પરંતુ આ જ્ઞાનીની દ્રષ્ટિ જો હોય તો એ જ્ઞાની પરમાર્થને જાણતો નથી. ભગવાન મહાવીરની દ્રષ્ટિમાં કામદેવ શ્રાવક હોય, આનંદ શ્રાવક હોય કે પુણ્યો શ્રાવક હોય, શું ફેર પડે? સમાન હોય એમ મને કે કામદેવ મોટા છે, કેટલા છે એની પાસે વૈભવ, કેટલો છે? પૂછે, તમારો વૈભવ કેટલો? આવે છે કલ્પસૂત્રમાં કામદેવ શ્રાવક પોતાનો વૈભવ કહે છે, આનંદ શ્રાવક પોતાનો વૈભવ કહે છે, અને ભગવાન એને કહે છે કે આ વૈભવને શું કરવો છે? ક્યાં સાથે આવશે? અને આનંદે છોડવાનું શરૂ કરી દીધું, પુણ્યાએ તો સાવ છોડી દીધું. તો ભગવાનના ઉત્તમ શ્રાવકોની કથાઓ આવે છે, 10 શ્રાવકો. તો એ બધા શ્રાવકો એ ધન સંચય કરવા માટે ઉત્તમ છે કે પરિગ્રહ છોડવા માટે ઉત્તમ છે? બરાબર ને? તો આ જે વાત છે, દ્રષ્ટિ શું છે? કે એ કહે છે કે આ લઘુતા અને ગુરુતા, પરિગ્રહનું અધિકતા અને પરિગ્રહની ન્યૂનતા, એ તો કર્મના કારણે છે. કર્મનું આવરણ જો એનું ગાઢ હોય તો એનામાં અત્યારે આવી નિર્ધનતા હોઈ શકે છે. પરંતુ જીવની અપેક્ષાએ તો બધા જીવો એના ગુણો ખીલા છે કે નથી ખીલા, પ્રગટ થયા છે કે નથી થયા, એ વાત અલગ છે. પણ ગુણોનો અભાવ છે ત્યાં, સંપત્તિનો અભાવ હોઈ શકે છે કે મારી પાસે લાખ રૂપિયા નથી, પણ મારી પાસે અનંત ગુણ જ્ઞાન ગુણ ખરો કે નહીં? તો એની અપેક્ષાએ તો જીવ સંપૂર્ણ છે. એટલે કે જે નિશ્ચયથી સર્વ જીવો સમાન છે, આ દ્રષ્ટિ જ્ઞાનીની. અને જે જ્ઞાનીને આ દ્રષ્ટિ ન હોય તે પરમાર્થને જાણતો નથી. અને આને જ 214ના પત્રનો પ્રારંભ ક્યાંથી કર્યો? અભેદ દશા આવ્યા વિના જે જગતની રચનાને જોવા ઈચ્છે છે તે પ્રાણી બંધાય છે. જગતની રચના કર્મને આધારિત છે, જીવના ગુણોને આધારિત નથી. હવે જગતની રચના કર્મને આધારિત હોવાને કારણે જગતની રચનામાં નાનો મોટો, રૂપાળો કદરૂપો, શ્રીમંત નિર્ધન, આ બધું જગતની રચનામાં કર્મના આધાર ઉપર છે. હવે જગતની રચનાના આધાર ઉપર જ જે જગતને જીવે છે અને જગતનું મૂલ્યાંકન કરે છે અને જગતના જીવો સાથે વ્યવહાર કરે છે, એ બંધાય કે છૂટે? અભેદ દશા આવ્યા વિના, અભેદ દશા સર્વ જીવ છે સિદ્ધ સમ, આ એક સૂત્ર. અને એ લાવવા માટેનું સૂત્ર મુમુક્ષુતાનું કે સર્વાત્મમાં તમે જગતના જીવોમાં ગુરુતા અને લઘુતા પરિગ્રહના સદભાવ અને અભાવના કારણે નહીં કરો, પરમાર્થને કારણે કરો કે પરમાર્થથી તો બધા જ જીવો સમાન છે. અહીંયા કહે છે કે નિશ્ચયથી સર્વ જીવો સમાન છે, અર્થાત સિદ્ધ પરમેશથી સર્વને કેવળ જ્ઞાનથી જેમ જાણે છે અને જુએ છે તેમ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ પણ સર્વ જીવોને શુદ્ધ રૂપે જીવે છે. આ દ્રષ્ટિનો અભાવ જ્યારે હોય ત્યારે એ દ્રષ્ટિમાં શું હોય? રાગ દ્વેષ હોય કે ન હોય, કસાય હોય કે ન હોય, કે શુદ્ધ દ્રષ્ટિ હોય? શુદ્ધ દ્રષ્ટિ તો ન હોય, કેમ કે એ લોકોને તરત જુએ એટલે મૂલ્યાંકન કરે કે સારો કે ખરાબ, રૂપાળો કે કદરૂપો, રોગી કે નિરોગી, શ્રીમંત કે નિર્ધન. અનંત પ્રકારના ભેદ છે, કેમ કે કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. તો કર્મને આધારિત કોઈ બે જીવ સમાન મળી શકે? જો કર્મ જોવા છે તો બધા જ જીવો ભિન્ન છે, કોઈ બે એક સરખા મળશે? બધા ચડ ઉતરિયા જ છે. પણ નિશ્ચયથી જોવો છે તો કોઈ જીવ અસમાન નથી. નિગોદના જીવમાં પણ સિદ્ધપણાના ગુણોની સત્તા છે અને સિદ્ધમાં પ્રગટ છે, અહીંયા અપ્રગટ છે. બધા જીવો સમાન છે, સર્વ જીવ છે સિદ્ધ. આ ભાવ જ્યારે જીવનમાં આ દ્રષ્ટિ આવે, તત્વની દ્રષ્ટિ આવે, ત્યારે એને જગતના જીવો સાથે મૈત્રીનો ભાવ થાય, જીવ રાશિ સાથે મૈત્રીનો ભાવ થાય કે આ બધા મિત્રો છે, અજ્ઞાનમાં સબડે છે, અંધકારમાં અથડાય છે, મિથ્યાત્વને કારણે કૂટાય છે, બાકી બધા જ સમાન છે, પરંતુ જન્મ મરણના ફેરામાં અને દુઃખના ચક્કરમાં ચક્કીમાં પીસાય છે, કારણ કે એ પરમાત્મા તત્વને જાણતા નથી. કબીરાએ જોયું, રોઈ પડ્યો, પણ જ્યાં ઘંટીનું પડ ખોલીને જોયું કે થોડાક દાણા હતા એ તો પીસાયા વિના તો ખીલે જોઈતા હતા, તો જેણે પ્રભુ સાથે અનુસંધાન કર્યું એ પીસાયા નહીં. પીસાય છે, આ દ્રષ્ટિ છે જ્ઞાનીઓની જોવાની, કે જે પ્રભુ સાથે જેને અનુસંધાન કર્યું, પ્રભુના ખીલે જે જોડાયા, તે બે પળમાંથી પીસાતા અટકી જાય છે. જન્મ મરણનું, બહુ ચક્કરનું, આ બધા ઘંટીના પળ છે, સુખ દુઃખનું, એમાંથી પીસાતા નથી, કારણ કે એને પોતે પ્રભુ સાથે અનુસંધાન કર્યું, શુદ્ધ રૂપે જોયું. આ દ્રષ્ટિ જોવાની સર્વાત્મમાં સમજ, આ મૈત્રી ભાવ હોય તો ક્ષમાપના ભાવ છે. ક્ષમાપના કોઈ પણ જીવની ભેદ દ્રષ્ટિએ થતી નથી. શેમાં થાય છે? બધા ગુણ અનુકંપા. અને આ જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી સાચી મૈત્રી, સાચી અહિંસા પણ નથી. જીવ રાશિની ક્ષમાપના જ્યારે કરે, કે સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીવ દેખાતો હોય ન દેખાતો હોય, કોઈ પણ રાશિમાં હોય, કોઈ પણ ગતિમાં હોય, કોઈ પણ કાયા એને ધારણ કરી હોય, એ એક પ્રત્યેક વનસ્પતિ કાય હોય કે સાધારણ વનસ્પતિ કાય હોય, એ પહાડ જેવડો હોય કે નિગોદની અંદર હોય, એને એક શરીર ધારણ કર્યું હોય કે એક શરીરમાં અનંત જીવો હોય, એને જીવ દ્રષ્ટિની એની ક્ષમાપના કરે, એની જીવ રાશિની ખામણા કરે કે 84 લાખ યોનિમાં આ અનંત જીવો રોકાયેલા છે, એમાંનો કોઈ પણ જીવની મારાથી ન અસાતના થાય, ન વિરાધના થાય, ન સતામણી થાય, ન કિલામણા થાય, ન દુભવણી થાય, અને થયું હોય તો હું ક્ષમાપના માંગુ છું. કેમ કે દ્રષ્ટિમાં શુદ્ધ છે પોતે, કે જ્યાં જ્યાં જીવ છે ત્યાં મારો અપરાધ થવાની સંભાવના છે. જળ સાથે કોઈ અપરાધ થતો નથી, અને આ જીવ ક્યાં ક્યાં છે એ મને ખબર નથી. મૈત્રી ભાવ, ભગવાન મહાવીરે 4 ભાવનાઓ એટલી સરસ મૂકી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. 12 ભાવનાઓ તો આખું સંસારનું સ્વરૂપ સમજવા માટે છે, પણ આ 4 ભાવના સંસારની અંદર જીવો સાથે આપણો પરસ્પર શું સંબંધ છે, શું હોવો જોઈએ, અને મારે સંસારમાં રહેવા છતાં કલ્યાણ થાય તો શું કરવું જોઈએ, તો સર્વ જીવો સાથે મૈત્રી કરવી જોઈએ, સર્વ જીવો પ્રત્યે પ્રમોદ ભાવ, જેના ગુણ દેખાય એની અનુમોદના કરવી જોઈએ, કોઈનું દુઃખ દેખાય તો એની અનુકંપા કરવી જોઈએ, અને નથી માનતો એની નફટાઈ દેખાય તો ઉપેક્ષા કરવી જોઈએ, તો ઉપેક્ષા કરવી જોઈએ. આ 4 સૂત્ર ભગવાન આપ્યા, ગલે વિશ્વમાં રહેવું હોય તો વિશ્વ શાંતિનું સૂત્ર 4 ભાવના છે. આ 4 મંગલ ભાવના કરવાથી તું જગતના જીવોમાં તું નિરપરાધ રીતે રહી શકીશ. આવું નિર્દોષ જીવન 95માં સાહેબ શરીરના ભેદથી જીવનો ભેદ જ્ઞાનીઓ ગણતા નથી. આ ગાથા એક જ મૂકી છે ને, કે રત્નત્રયની જેણે આરાધના કરી રહ્યો છે અથવા કરવી છે, સાધક શું છે? રત્નત્રયની આરાધક કરે, સાધુ છે, એ સાધક છે. રત્નત્રય આરાધકા આપણે કહીએ છીએ ને, અરંતો એની અંદર, કે સાધુઓ શું છે? રત્નત્રયની સર્વસંગ પરિત્યાગ શું કામ કર્યો? રત્નત્રયની આ આરાધક કરવા જે છે એ સાધક છે. એનું એક લક્ષણ કીધું છે, ગણેન જીવમાં ભેદ રહો ગમે તે દેહ. જીવ ગમે તે દેહમાં હોય પણ આ સાધકને એનો ભેદ નથી. જીવનો દેહ ગમે તે હોય, અને દેહ વિનાનો કોઈ જીવ, દ્રશ્ય અદ્રશ્ય, દેખાય ન દેખાય, સૂક્ષ્મ બાદર, એ જુદી વાત છે. એકેન્દ્રિય પંચેન્દ્રિય સંઘની અસંગની એ જુદી વાત છે. દેહધારી જીવ છે, સંયોગી છે, એ ગમે તે પ્રકારનો દેહ ધારણ કરે તો પણ શરીરના ભેદથી જીવને ભેદરૂપે માનતા. હવે એમાં જાતિ ક્યાં રહી, વર્ણ ક્યાં રહ્યો, જ્ઞાતિ ક્યાં રહી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું ક્ષુદ્ર, એ નીચો, આ આ છે, આ ઊંચો, આ નીચો, આ આ ગામનો, આ આ ગામનો, આ આ ભૂમિનો, ઓલી ભૂમિનો, ક્યાં પેશ ક્યાં કરશો, કયા પ્રકારે ભેદ કરશું? બધા ભેદ શરીર આધારિત છે, વનસ્પતિનો જીવ છે, એ તિર્યંચનો જીવ છે, એ નારકગતિનો જીવ છે, એ દેવગતિનો જીવ છે, શું ભેદ કરશું? સરસ સૂત્ર આપ્યું છે, કર્મનું વ્યક્ત સ્વરૂપ શરીર છે. કોઈ પણ જીવ કર્મ સહિત છે કે કર્મ રહિત છે એની પહેલી સાબિતી દેહ. દેહ છે તો કર્મ છે સાબિત થાય છે, એને કઈ કોઈને પૂછવા જવાની જરૂર. આ જીવ કર્મ સહિત છે કારણ કે એને દેહ છે, એ દેહધારી છે. જો એને કર્મ ન હોત તો અરૂપી હોત, સિદ્ધ હોત, અશરીરી હોત, તો એ સિદ્ધ હોત, સંસારી ન હોત. બે જ ભાગ કીધા આગમની અંદર જીવોના, એક સંસારી અને બીજો સિદ્ધ. સંસારીમાં પછી કોઈ ગતિ લઈ લ્યો, કોઈ કાયા લઈ લ્યો, કોઈ ઇન્દ્રિય લઈ લ્યો, જે લેવું એ લ્યો, ભેદ અનંત પ્રકારે છે. પરંતુ મૂળ ભેદ બે, એક કર્મ સહિત અને બીજા કર્મ રહિત. જીવોને કર્મ સહિત જીવો કર્મ છે એની સાબિતી તો કે એને શરીર છે, તો એ કર્મ સહિત છે. હવે શરીરના ભેદથી જીવનો ભેદ માનવો નહીં, કેમ કે એણે આરાધના અને અસાતના ન કરવી હોય, જો વિરાધના ન કરવી તો જીવને પ્રશ્ન છે, કાંઈ અજીવની સાથે તો વિરાધના થતી નથી. તો આ પ્રમાણે શરીરના ભેદથી જીવને ભેદરૂપે માનતા નથી એનું આ લક્ષણ છે, જે રત્નત્રયની આરાધના કરે છે એનું આ સાધકનું લક્ષણ. આ મિનિમમ કોઈ પણ જીવ મુમુક્ષુ છે, સાધક છે, પછી મુનિ દશા, નિર્ગ્રંથ દશા, એ બધી ઊંચી સિદ્ધ દશા, પણ પેલા એ સાધક છે, એ પરમાર્થ માર્ગનો સાધક છે, વ્યવહાર માર્ગનો નહીં. એનું પહેલામાં પહેલું લક્ષણ શું? મિનિમમ બેર ક્વોલિફિકેશન. એ શરીરના ભેદથી જીવમાં ભેદ માનતો ખ્યાલ આવ્યો? એટલે જે એટલે ઘણી વાર બોલવાની અંદર તો આ બધું સરળ છે. કોઈ પણ જીવના આવા કર્મ પ્રકૃતિના ભેદને કારણે મારા મનમાં જાણે અજાણે પણ ભેદની દ્રષ્ટિ આવવી જોઈએ, એ પણ વિચારો જીવ છે. ભેદ કસાઈ ભાવ છે, ભેદ આવે એટલે વિષમ ભાવ છે, વિભાવ છે, ભેદ છે એ વિભાવ છે. હવે અનાદિના સંસ્કાર વિપરીત છે, જીવનું સંસ્કાર બળ કામ કરે છે. જેવો જોયો એટલો કહેતા કે આ ભિખારી છે, તિરસ્કારનો ભાવ તો આવી જ ગયો અંદર. આ અજ્ઞાની છે, આ મૂઢ છે, આ ગરીબ છે, આ રોગી છે. જ્ઞાની કહે છે ત્યારે કરુણાનો ભાવ આવી સમજાય તને, સંવેદનાને કારણે. પણ એના પ્રત્યેનો અભાવ ભાવ આવે કે કોઈને કોડ નીકળો છો, રક્ત પીતીઓ છે, તે સમયે આ પરીક્ષા છે એની, કે સંસ્કાર બળ એક બાજુ અને પરમાર્થનું બળ બીજું. પરમાર્થની દ્રષ્ટિ એ કહે છે કે શરીરના ભેદથી જીવનો ભેદ ન માન, અને જીવ માત્ર પરમાત્મા સમાન છે. આત્મા સો પરમાત્મા, જે જીવ એ જ શિવ. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે શિવ સમ. તો શિવ અને જીવમાં ભેદ નહીં, આ લક્ષણ સાધકનું કીધું. એટલે સાધક હંમેશા કરુણાવંત હોય. મહાવીરે અહિંસાને મુખ્ય આપીને કરુણા એને ગૌણ ગણી, કેમ કે એને કરુણા તો હોય તો જ અહિંસા આવે ને. બુદ્ધની અંદર કરુણાથી વાત અટકી ગઈ, અહિંસા સુધી પહોંચાયું. આપણે કોઈ એવી ચર્ચા પછી કરતા નથી, તત્વની દ્રષ્ટિએ સમજવા માટે કે મિનિમમ ક્વોલિફિકેશન સાધકનું અનુકંપા દયા જે કયો, પરંતુ અહીંયા એનાથી સમાનતાનો ભાવ આવે ત્યારે મૈત્રીનો ભાવ આવે, અને મૈત્રીનો ભાવ આવે તો હિંસાનો કોઈ સ્થાન રહેતું. તો અહિંસા શ્રેષ્ઠ છે કારણ કે મહાવીરની મૈત્રી શ્રેષ્ઠ છે. મહાવીરની મૈત્રી અજોડ છે કારણ કે એનું સૂત્ર અજોડ છે કે શરીરના ભેદથી જીવના ભેદ ગણવા નહીં. બસ હવે તમે મૈત્રીની કોઈ પણ વ્યાખ્યા કરો, અપૂર્ણતા છે, સેજી થાય છે. 96 પણ એમાં એને જે કીધું હતું એટલું જ યાદ રહ્યું, પણ એને જે કીધો ને સંદર્ભ યાદ રહ્યો, સંદર્ભ શું કીધો હતો, શું કામ એને શું કામ કીધું, આ શેના આધાર ઉપર કીધું? એને એમ કીધું કે એટલો ગરમ પ્રદેશ છે, એ સુઈ ગામની પાસેના ગામમાં હતા, 48 ડિગ્રી રાજસ્થાનની 48 ડિગ્રી ગરમી હતી. એણે કીધું કે અત્યારે સામાન્ય રીતે આ સાધના થઈ ન શકે, આપણાથી મનુષ્ય શરીર આટલું તાપ સહન કરી શકે નહીં, પણ અહીંયા તમે બેઠા છો, હું બોલું છું, તમે સાંભળો છો, એનું કારણ એક જ છે કે આજુબાજુ એટલા બધા વૃક્ષો છે, એ વૃક્ષોએ 4 ડિગ્રી ગરમી ઘટાડી દીધી છે. તાપમાન ઘટાડી દીધું છે, ઉપકાર એનો માનો, જઈને એને પેલા પ્રણામ કરો કે હે વનરાજી, હે પેટલે કહ્યું કે પ્રકૃતિના પરિબળો મનુષ્ય માત્રને એની સાધનામાં મદદરૂપ થાય છે. એક નદીનો કિનારો છે તો એને ગામની અંદરનું વાતાવરણ કેટલું શાંત શીતળ કર્યું છે, તો એ પ્રકૃતિના પરિબળ છે. એક પહાડ છે તો એને વંટોળ અને વાવાઝોડાને કેવો અટકાવ્યો છે. એક વૃક્ષો છે તો એ વૃક્ષોએ વાતાવરણને કેટલું શુદ્ધ રાખ્યું છે, ગરમીને કેટલી ઓછી કરી નાખી છે, એને પોતે ગરમી સહન કરી લીધી છે. અને તમે જો વૃક્ષ વનરાજીની નીચે હો તો તમને 2-3 ડિગ્રી ગરમી ઓછી લાગે, એટલું જ નહીં પણ એ પવન જે ગરમ થઈને આવતો હોય સૂર્યના કિરણથી, એ ઝાડના સ્પર્શથી પછી તમને જ્યારે પવન સ્પર્શે છે ત્યારે એટલો ગરમ નથી, વનરાજીમાંથી થઈને આવ્યો એટલે બેરેબલ છે, સહન થઈ શકે. એ જ રણની રેતીમાં ઉભા હતો એ પવન ચામડી બાળી નાખે, અહીંયા ઝાડની છાયામાંથી એ પવન આવવો હોવાને કારણે એ તમે ઝાડને એને એ પવનને એ જ ગરમી હોવા છતાં સહન કરો, કેમ કે ઝાડે એનું ઉષ્ણપણું શોષી લીધું છે. એટલે એને કહ્યું કે ઉપકાર માનવો છે તો જેમ તમે આ પરમેશ્વરના મંગલાચરણમાં નમસ્કાર કર્યા ને એમ પ્રકૃતિને નમસ્કાર કરી આવો, જાઓ. જેમ આગળની ગાથામાં કીધું કે સાધક પણ હોય એ શરીરના ભેદથી જીવનો ભેદ કરતા નથી, તો 96મી ગાથામાં કે છે કે ત્રણેય લોકની અંદર રહેલા જીવોની અંદર ભેદ કરનાર જો કોઈ પ્રાણી જગતમાં હોય તો તે અહીં છતાં પોતાને ડાયામાં ડાયો ગણે છે, કેમ કે હું બધું પારખું છું, આ કેવો છે આ કેવો છે, બધામાં એને ભેદ કરતા આવડે છે. એને લખપતિને કરોડપતિના ભેદની ખબર હોય, તમે કે આ આટલા એ નથી, મને ખબર છે ને, મને પૂછો ને એને શું છે, એની પાસે ભેદનું જ્ઞાન છે, સાધકની પાસે અભેદનું જ્ઞાન. ત્રણ લોકમાં રહેલા જીવોમાં મૂર્ખ જ ભેદ પાડે છે, જ્ઞાનીઓ તો કેવલ જ્ઞાન વડે નિશ્ચિતપણે સર્વજીવોને સમાન માને છે. એટલી અદ્ભુત વાત મૂકી છે કે જ્ઞાનીઓને તો કહે છે કે જે જીવ હોય એની પાસે પૈસા હોય કે ન હોય, ભિખારી હોય, આપણા કેવળ જ્ઞાનનો ધણી તો છે જ. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત સુખનો એ ધણી તો છે જ, કારણ કે જીવ છે અને ઓલો ભેદ માને છે. એટલે કે જે બેના ભેદ પેડા, એક સાધક હતો કે જેણે કોઈ ભેદ જોયો નહીં, અને એક મૂર્ખ છે કે જે જગતના જીવો વચ્ચે ભેદ કરે છે, અને ભેદ કરે છે એથી એનામાં વિભાવ આવ્યા વિના રહેતો. જ્યારે જ્યારે ભેદ થાય, ડાબી જમણીનો ભેદ આવે તો પણ વિભાવ હોય હોયને હોય છે, રાગ હોય. મારા તારાનો ભેદ થયો તો રાગ આવ્યો કે ન આવ્યો? નાના મોટાનો ભેદ કર્યો તો, મારો મોટો બહુ સારો, નાનો આમ, ભેદ થયો કે નહીં? અને ભેદ આવ્યો ત્યારે કયો ભાવ એની અંદર આવ્યો? અંદર રહેલો સૂક્ષ્મ વિભાવ ભાવ આવ્યો ને. મામા તો બે છે પણ ભાઈ એક તો કેવા જેવા છે. એ સહજ નથી એમ, એ સંસ્કાર છે એના અજ્ઞાનના, મિથ્યાત્વના. જન્મો જન્મનું આ એનું અજ્ઞાન, જન્મો જન્મનું એનું આ મિથ્યાત્વ, આ એના સંસ્કાર છે. એ હજી માને છે સહજ છે ત્યાં સુધી એની કોઈ પ્રગતિ શક્ય નથી. એને એમ માનવું જોઈએ, અરે આ દોષ મને મારા લક્ષમાં ન આવ્યો. જીવની સમાનતા હોવા છતાં મને આવી ભેદ દ્રષ્ટિ મારામાં મજબૂત થતી જાય, સહજ કેમ થાય? સહજ ન થવી જોઈએ, પ્રયત્ન કરીએ તો થાય. હા, પણ અહીંયા જ્યારે ભેદ કરે છે ત્યારે એના કસાય ભેદની અપેક્ષા છે, કે એને કયો ભેદ છે. આવી રીતનું જેમ સોનાની અંદર એને કીધું કે બધા દાગીના હોય પણ કપડાને કારણે બધું આવરણ ભેદ છે, એમ વ્યવહાર નહીંથી, શરીરના ભેદથી જીવોમાં ભેદ દેખાય પણ જીવપણે નથી, એમ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનીઓ જીવપણાથી સર્વજીવોને સમાન માને છે. બોલું આપણે આની સોડાની એ બધા શબ્દો બદલાય, જ્ઞાનીઓના એ કયા ક્ષેત્રના છે ત્યાં ભાવ પકડવાનો. હવે નીકળી ગયું એટલે વિતરાગ સ્વસંવેદન થી પોતાને જે જાણે છે એ જ્ઞાની કહેવાય ને. જ્ઞાનનું સ્વરૂપ શું?
આગામી કાર્યક્રમ નીચે બોર્ડ ઉપર લખેલો છે, આજે રાત્રે સ્વાધ્યાય છે, શનિ રવિ સોમ અને મંગળ મંદિરનો કાર્યક્રમ છે, તેમાં ભાગ લેશો, અને આપણો સત્સંગ હવે આવતા બુધવારે રહેશે. શનિ રવિ સોમ મંગળ મંદિરનો કાર્યક્રમ છે, એમાં ભાગ લેવાનો છે, અને આપણો સત્સંગ હવે આવતા બુધવારે રહેશે, એટલું જ મુખ્ય છે.